એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. કવિતા વાંચતી વખતે કે સાંભળતી વખતે ઘણીવાર એવું નથી લાગતું કે આમાં કંઈક ખાસ છે, કંઈક સામાન્ય બોલચાલની ભાષા કરતાં કંઈક અલગ?
હા, બિલકુલ.
આજે આપણે બસ એ કંઈક ખાસ હું છે એની જ ખોજ કરવાના છીએ. ભારતીય પરંપરામાં કવિતાના આત્માને, એના હાર્દને સમજવાના ઘણા પ્રયત્નો થયા છે, ખરું ને?
ચોક્કસ, ઘણા પ્રયત્નો થયા છે.
આપણી આ ચર્ચાનો આધાર છે કાવ્યના આત્માની ખોજ પુસ્તકમાં રજૂ થયેલા કેટલાક વિચારો. એટલે મૂળભૂત સવાલ એ જ છે કે કવિતા શાનાથી બને છે? એવું તો શું તત્વ છે જે સામાન્ય શબ્દોને કવિતા બનાવી દે?
અને આ સવાલનો જવાબ, જેમ આપણું સ્ત્રોત પુસ્તક પણ કહે છે, સદીઓથી શોધાઈ રહ્યો છે. અને સાચું કહું તો કોઈ એક સર્વસંમત જવાબ નથી મળ્યો.
ઓહ,
હા. ભારતીય કાવ્યશાસ્ત્રમાં આ મુદ્દે અલગ અલગ વિચારધારાઓ વિકસી, જેને આપણે મુખ્યત્વે પાંચ સંપ્રદાયો તરીકે ઓળખીએ છીએ. અલંકાર, રીતિ, ધ્વનિ, વક્રોક્તિ અને રસ. દરેકનો કવિતાના કેન્દ્રને જોવાનો દૃષ્ટિકોણ થોડો અલગ હતો.
પાંચ અલગ અલગ દૃષ્ટિકોણ, રસપ્રદ. તો ચાલો આ સફર શરૂ કરીએ. જોઈએ કે કવિતાના આત્માને સમજવા માટે આ જુદા જુદા રસ્તા આપણને ક્યાં લઈ જાય છે. શરૂઆત ક્યાંથી થઈ હતી?
જુઓ, સૌથી પહેલો અને કદાચ સૌથી સીધો વિચાર જે હતો એ અલંકાર પર કેન્દ્રિત હતો. ભામ અને ઉદ્ભટ જેવા શરૂઆતના આચાર્યો માનતા હતા કે કાવ્ય એટલે મૂળભૂત રીતે શબ્દ અને અર્થનું શણગારેલું રૂપ.
શણગારેલું રૂપ એટલે?
એટલે જેમ આપણે શરીરને, એમ કે ઘરેણાથી સજાવીએ, તેમ કાવ્યની ભાષાને અલંકારોથી, જેમ કે ઉપમા, રૂપક વગેરેથી સજાવવાથી તે સુંદર બને, કાવ્યાત્મક બને. આપણા આધાર ગ્રંથમાં આ વિચારને કાવ્યનો દેહાત્મવાદ કર્યો છે. જાણે શબ્દ અર્થરૂપી શરીર અને આત્મા બંને એક જ હોય.
એટલે કે ભાષાનો શણગાર, એની સજાવટ, એ જ કવિતા. પણ શું ફક્ત દેખાવ જ મહત્વનું છે? આ વિચાર લાંબો સમય ટક્યો હશે?
એ સમયે અલંકાર શબ્દનો અર્થ કદાચ થોડો વધારે વ્યાપક લેવાતો હશે. શક્ય છે કે એમાં પાછળથી જે ગુણ કે રસ જેવા તત્વો અલગ ગણાયા તેનો પણ ક્યાંક સમાવેશ થતો હોય. પણ હા, મુખ્ય ભાર તો બાહ્ય સજાવટ પર જ હતો.
બરાબર.
પણ પછી વામન જેવા આચાર્યો આવ્યા. એમણે કહ્યું કે વાત ખાલી ઘરેણાની નથી, પણ એ કઈ રીતે પહેર્યા છે, એની સ્ટાઇલ શું છે, એ વધારે મહત્વનું છે. એમણે રીતિને કાવ્યનો આત્મા કહ્યો.
રીતિ, રીતિ એટલે સ્ટાઇલ, એ જરા વધારે સમજાવશો?
હા, વામને સૂત્ર આપ્યો, રીતિ રાત્મા કાવ્યસ્ય, મતલબ કે રીતિ કાવ્યનો આત્મા છે. અને રીતિ એટલે શું? તો કે વિશિષ્ટ પદરચના.
વિશિષ્ટ પદરચના,
હા. એટલે કે ખાલી અલંકાર નહીં, પણ ચોક્કસ ગુણ, જેમ કે ઓજસ, માધુર્ય, પ્રસાદ, એનાથી યુક્ત શબ્દોની ગોઠવણ. એમણે ગુણ અને અલંકારને અલગ કર્યા અને કહ્યું કે આ ગુણોવાળી જે પદરચનાની શૈલી છે, પેલી સ્ટાઇલ એટલે કે રીતિ, એ જ કાવ્યને કાવ્ય બનાવે છે. દાખલા તરીકે વીર રસ માટે ઓજસ ગુણવાળી જોશીલી શૈલી જોઈએ, શૃંગાર માટે માધુર્યવાળી.
ઓકે ઓકે, સમજાયો. એટલે શણગારથી એક ડગલું આગળ વધીને શબ્દોની ગોઠવણ અને એનાથી જે ગુણ પેદા થાય એના પર ભાર આવ્યો. આ વિચાર વધુ સ્વીકાર્ય બન્યો.
એણે એક નવો દૃષ્ટિકોણ તો ચોક્કસ આપ્યો, પણ એની પણ પોતાની મર્યાદાઓ હતી. પુસ્તક સૂચવે છે એમ, દંડી જેવા બીજા આચાર્યો હતા જે ગુણ અને અલંકારને અલગ માનતા જ નહોતા.
અચ્છા.
હા, તેમના મતે કાવ્યની શોભા કરનારા ધર્મો તે અલંકાર. તો પછી ગુણને અલંકારથી અલગ પાડીને રીતિને આત્મા કહેવું એ ઘણાને થોડું ગૂંચવાડાભર્યું લાગ્યું. અને બીજું, આગળ જતા આ ગુણનો સંબંધ સીધો રસ સાથે જોડાઈ ગયો, એમ કે અમુક ગુણ અમુક રસને ઉજાગર કરે છે. એટલે પછી વામનનો જે રીતિ સિદ્ધાંત હતો એ એક સ્વતંત્ર સંપ્રદાય તરીકે બહુ પ્રચલિત ન થયો.
એટલે વાત હજુ આગળ વધી અને અહીંથી કદાચ ખરો વળાંક આવ્યો હોય એવું લાગે છે. કારણ કે હવે ધ્વનિ સિદ્ધાંતની વાત આવે છે. આપણા સ્ત્રોતમાં આના પર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. આ શું હતું? ધ્વનિ એટલે શું?
બિલકુલ, આ એક બહુ મોટો અને કહી શકાય કે ક્રાંતિકારી વિચાર હતો. આનંદવર્ધન અને એમના ખૂબ તેજસ્વી ટીકાકાર અભિનવ ગુપ્ત જેવા મહાન વિચારકોએ કહ્યું કે કવિતાની જે ખરી સુંદરતા છે એની ચમત્કૃતિ એ ઘણીવાર શબ્દોના સીધા
ઉપર છેલ્લા અર્થમાં જેને વાચ્યાર્થ કહેવાય એમાં નથી હોતી.
તો શેમાં હોય છે?
એ હોય છે એના ઊંડાણમાં રહેલા સૂચિત થતા અર્થમાં, વ્યંગ્યાર્ધમાં, જે કહેવાયું નથી પણ સમજાય છે, જે સૂચવાય છે. એ ધ્વનિ જ કાવ્યનો પ્રાણ છે, એનો આત્મા છે.
જે કહેવાયું નથી પણ સૂચવાયું છે, એટલે પેલું ઈશારા જેવું. કોઈ ઉદાહરણ આપી શકો આનું?
ચોક્કસ. જેમ કે ધારો કે કોઈ કહે ગંગાને કિનારે ગામ છે. હવે આનો સીધો અર્થ તો ખાલી ગામનું લોકેશન બતાવે છે, બરાબર?
હા.
પણ જો કહેનારનો આશય, એનો ઈરાદો એવો હોય કે આ ગામ ગંગા જેવું જ પવિત્ર અને શીતળ છે, તો આ જે સૂચિત અર્થ થયો પવિત્રતા અને શીતળતાનો, એ ધ્વનિ છે. પુસ્તક એ પણ સમજાવે છે કે સમાસોક્તિ, અપ્રસ્તુત પ્રશંસા જેવા ઘણા જાણીતા અલંકારો પણ મૂળભૂત રીતે તો આ સૂચન શક્તિ પર જ આધાર રાખે છે.
અચ્છા.
હા, જ્યાં પેલો સૂચિત અર્થ, વ્યંગ્યાર્થ, એ સીધા અર્થ કરતાં વધારે ચમત્કૃતિવાળો હોય, વધારે પ્રભાવશાળી હોય, ત્યાં ઉત્તમ ધ્વનિ કાવ્ય બને. એટલે આ સિદ્ધાંતે કવિતાની સુંદરતાને સમજવા માટે એકદમ નવો અને ઘણો વ્યાપક આધાર આપ્યો.
વાહ, આ તો ખરેખર બહુ ઊંડી વાત લાગે છે. જાણે કવિતાનું સાચું હાર્દ શબ્દોની સપાટીની નીચે ઊંડાણમાં છુપાયેલું છે. પણ શું આ સિદ્ધાંત સર્વસ્વીકૃત બન્યો? શું એની કોઈ મર્યાદાઓ નહોતી? કંઈ ટીકા થઈ એની?
સ્વીકાર તો ખૂબ પામ્યો ખરેખર. મમ્માટ, વિશ્વનાથ, જગન્નાથ જેવા પછીના મોટાભાગના કાવ્યશાસ્ત્રીઓએ ધ્વનિના વિચારને કેન્દ્રમાં રાખ્યો. પણ હા, એની મર્યાદાઓ અને મતભેદો પણ ચોક્કસ હતા, અને આપણા સ્ત્રોતમાં એની નોંધ પણ લેવાય છે. પહેલી વાત તો એ કે માત્ર કંઈક સૂચવાયું છે એટલા માત્રથી તે ઉત્તમ કાવ્ય બની જતું નથી. શું સૂચવાયું છે, એનો વિષય કેવો છે, એ પણ જોવું પડે ને.
જેમ કે કોઈ દાખલો છે આનો?
હા, પુસ્તકમાં મમ્મટે આપેલા ઉત્તમ કાવ્યના એક ઉદાહરણની ચર્ચા છે. એમાં એક દૂતી હોય છે, સંદેશવાહક સ્ત્રી, જે નાયિકાને કહે છે કે હું તારા કહેવાથી પેલા પ્રિયતમ પાસે ગઈ હતી પણ એ મળ્યો નહીં. પણ આ કહેતી વખતે એના અંગો પર સંભોગના ચિહ્નો સ્પષ્ટ દેખાય છે, જેનાથી એવું સૂચવાય છે કે તે પોતે જ નાયક સાથે વ્યભિચાર કરીને આવી છે. હવે અહીં વ્યંગ્યાર્થ એટલે કે સૂચિત અર્થ મુખ્ય છે, એ વાત સાચી. પણ ડોલર રાય માકડ જેવા વિદ્વાનોની ટીકા ટાંકીને સ્ત્રોત પૂછે છે કે આવો અસભ્ય વિષય ધરાવતું સૂચન ઉત્તમ કાવ્ય કેવી રીતે કહેવાય? એટલે કે સૂચનની સાથે સાથે સૂચિત થતા અર્થની ગુણવત્તા, એની યોગ્યતા પણ એટલી જ મહત્વની છે.
બરાબર, બરાબર. એટલે ખાલી સૂચન હોવું પૂરતું નથી, એ સૂચન કેવું છે, ઉમદા છે કે નહીં, એ પણ જોવાનું રહ્યું. ખૂબ મહત્વનો મુદ્દો. બીજો કોઈ મુદ્દો હતો?
હા, આપણા ગુજરાતી વિદ્વાન મણિલાલ ન દ્વિવેદીએ પણ લગભગ આ જ મુદ્દો ઉઠાવ્યો હતો. એમના મતે ધ્વનિ કેવા પ્રકારનો છે, એ કોઈ ઊંડા ભાવ કે વિચારને સૂચવે છે કે પછી આવી સામાન્ય કે કહી શકાય કે ક્ષુલ્લક બાબતને? એમણે પણ મમ્મટના ઉદાહરણ સામે એ જ વાંધો લીધો હતો કે આવા હલકા વ્યભિચારના સૂચનને ઉત્તમ કાવ્ય ગણવું, અને બીજી બાજુ વાલ્મિકીની ભવ્ય ઉપમાઓને માત્ર ચિત્રકાવ્ય એટલે કે અધમ કાવ્ય ગણી લેવી એ યોગ્ય નથી. અને વળી એ પણ સમજવું જરૂરી છે કે દરેક કવિતાની સુંદરતા કંઈ સૂચનમાં જ નથી હોતી. ક્યારેક કવિતાનો સીધો અર્થ, જેમ કે કોઈ પ્રકૃતિનું સુંદર વર્ણન હોય, એ જ ખૂબ રમણીય હોય છે.
સાચી વાત છે.
હવે ત્યાં બળજબરીથી કોઈ ગૂઢાર્થ શોધીને ધ્વનિ સિદ્ધાંત લાગુ કરવો, એ પણ બરાબર નથી.
ખૂબ જ મહત્વની બારીકાઈઓ છે આ તો.
એટલે કે સૂચન શક્તિશાળી છે એમાં ના નહીં, પણ એ સર્વસ્વ નથી, અને એનો સંદર્ભ અને ગુણવત્તા ચકાસવા ખૂબ જરૂરી છે. તો ધ્વનિ પછી વાત ક્યાં પહોંચી? પેલો વક્રોક્તિ નામનો સિદ્ધાંત છે, એનો પણ ઉલ્લેખ છે. એ શું છે?
હા, કુંતક નામના એક આચાર્યએ વક્રોક્તિનો સિદ્ધાંત આપ્યો. વક્રોક્તિ એટલે સરળ શબ્દોમાં કહીએ તો વાંકી ઉક્તિ, એટલે કે સીધી સાધી વાતને બદલે કલાત્મક રીતે, અનોખી રીતે, ચમત્કૃતિપૂર્ણ રીતે કહેવાની રીત.
અચ્છા, કહેવાની રીત. હા, કુંતકનો પ્રયાસ ખરેખર ખૂબ મહત્વાકાંક્ષી હતો. તેઓ માનતા હતા કે કાવ્યનું સમગ્ર સૌંદર્ય, પછી તે શબ્દમાં હોય, અર્થમાં હોય, અલંકારમાં હોય કે ધ્વનિમાં હોય, એ બધું જ આ વક્રતા કે વૈચિત્ર્યમાં જ રહેલું છે. એમણે આ વક્રતાને ખાલી શબ્દોની રમત પૂરતી સીમિત ન રાખી, પણ કવિ જે રીતે વિષય વસ્તુની કલ્પના કરે છે એને પણ વક્રોક્તિ ગણી.
એટલે કે કવિતા એટલે જ કહેવાની અનોખી રીત. પણ આ ધ્વનિથી કઈ રીતે અલગ પડે છે? કારણ કે ધ્વનિમાં પણ કંઈક જુદી રીતે કહેવાની વાત તો હતી જ.
સૈદ્ધાંતિક રીતે તો એમણે અલગ રજૂ કર્યો, પણ પુસ્તક સૂચવે છે કે વ્યવહારમાં કુંતકે જે વક્રોક્તિના જુદા જુદા પ્રકારો વર્ણવ્યા છે, જેમ કે વર્ણવિન્યાસ વક્રતા, પદવક્રતા, વાક્યવક્રતા વગેરે, એ આખરે તો ધ્વનિના જે જુદા જુદા સ્વરૂપો છે એના જેવા જ બની રહે છે. હા, એટલે કે એમનો સિદ્ધાંત ધ્વનિ સિદ્ધાંતથી બહુ આગળ જઈ શક્યો નહીં, અથવા તો એને અતિક્રમી શક્યો નહીં. કદાચ એટલે જ વક્રોક્તિ સિદ્ધાંતના બહુ અનુયાયીઓ થયા નહીં. જો કે એક વિચાર તરીકેનું મહત્વ તો છે જ.
સમજી શકાય એવું છે. જો ધ્વનિ જેવો વ્યાપક વિચાર પહેલેથી હાજર હોય તો એના જેવા જ લાગતા બીજા સિદ્ધાંતને ટકી રહેવું કદાચ મુશ્કેલ બને. તો હવે આપણે આવીએ છીએ છેલ્લા અને કદાચ સૌથી વધુ જાણીતા અને ચર્ચિત સંપ્રદાય પર, રસ. ભારતીય સૌંદર્યશાસ્ત્રમાં આ શબ્દ તો વારંવાર સંભળાય છે.
ચોક્કસપણે. રસ સિદ્ધાંત આમ જુઓ તો સૌથી જૂનો છે. એની શરૂઆત તો છેક ભરત મુનિના નાટ્યશાસ્ત્રથી થઈ હતી, પણ કવિતાના સંદર્ભમાં એને કેન્દ્રમાં લાવવાનું કામ પાછળથી થયું. અને રસપ્રદ વાત એ છે, જે આપણા સ્ત્રોતમાં પણ નોંધાઈ છે, કે ધ્વનિ સિદ્ધાંતના જે મુખ્ય હિમાયતીઓ હતા એમણે પણ આખરે રસના મહત્વને સ્વીકાર્યું. આનંદવર્ધન અને અભિનવગુપ્ત એમણે ધ્વનિ અને રસને બહુ સરસ રીતે જોડી દીધા.
પણ રસ એટલે શું? અહીં આપણે પેલી ખાવાની વાનગીના રસની વાત તો નથી કરીને હયા ને?
ના ના, અહીં રસ એટલે કાવ્ય કે નાટક માણતી વખતે સહૃદય એટલે કે સંવેદનશીલ, સમાન હૃદયવાળો વાચક કે પ્રેક્ષક એના મનમાં જાગતો એક વિશિષ્ટ પ્રકારનો આનંદ, એક ભાવનાત્મક અનુભવ.
ભાવનાત્મક અનુભવ?
હા. અને આ અનુભવ રોજિંદા જીવનના જે સુખ દુઃખ હોય છે એનાથી અલગ, એક અલૌકિક કક્ષાનો માનવામાં આવે છે. જાણે કે આપણે પાત્રના દુઃખમાં દુઃખી થઈએ, પણ એ દુઃખ પણ એક પ્રકારનો આનંદ આપે, એક તાદાત્મ્ય સધાય.
વાહ, આ તો અદ્ભુત કહેવાય. એટલે કવિતાનો અંતિમ ઉદ્દેશ શબ્દોની રમત કે સૂચનથી પણ આગળ વધીને વાંચનાર કે સાંભળનારના હૃદયમાં એક ઊંડો વિશિષ્ટ અનુભવ જગાડવાનો છે. આ તો કવિતાની અસરની વાત થઈ કહેવાય.
બિલકુલ, એકદમ બરાબર. આનંદવર્ધન અને અભિનવ ગુપ્તે કહ્યું કે ધ્વનિના પણ પ્રકાર છે. વસ્તુ ધ્વનિ, જ્યાં કોઈ હકીકત સૂચવાય, અલંકાર ધ્વનિ, જ્યાં કોઈ અલંકાર સૂચવાય, અને રસધ્વનિ, જ્યાં કોઈ રસ કે ભાવ સૂચવાય. અને આ બધામાં તેમણે રસધ્વનિને જ સર્વોચ્ચ ગણ્યો.
એટલે કે રસનું સૂચન થાય એ શ્રેષ્ઠ.
હા, જે કવિતા ભાવકના ચિત્તમાં રસનો અનુભવ કરાવે તે શ્રેષ્ઠ કવિતા. અને આ જ વિચારને પકડીને પછીથી આચાર્ય વિશ્વનાથે તો સ્પષ્ટ સૂત્ર જ આપી દીધું, વાક્યમ રસાત્મકમ કાવ્યમ.
એનો અર્થ?
અર્થાત રસ જેનો આત્મા છે એવું વાક્ય તેજ કાવ્ય. આમ રસને સ્પષ્ટપણે કાવ્યના આત્મા તરીકે જાહેર કરવામાં આવ્યો.
પણ શું આ અંતિમ જવાબ હતો? શું આ રસ સિદ્ધાંતની પણ કોઈ મર્યાદાઓ સામે આવી, કોઈ મુશ્કેલીઓ?
હા, સિદ્ધાંત ભલે ખૂબ પ્રભાવશાળી રહ્યો, પણ એના અમલીકરણમાં અને અર્થઘટનમાં કેટલીક સમસ્યાઓ ચોક્કસ ઊભી થઈ, જેની ચર્ચા આપણા સ્ત્રોતમાં છે. પહેલી સમસ્યા હતી રસના અર્થઘટનની.
એટલે
સિદ્ધાંતમાં ભલે અલૌકિક આનંદની વાત હોય, પણ વ્યવહારમાં ઘણીવાર કોઈપણ પ્રકારના ભાવની જાગૃતિને અને ખાસ કરીને શૃંગારિક ભાવોની ઉત્તેજનાને સાચો રસ માની લેવાની ભૂલ થવા લાગી. પુસ્તક ફરીથી મણિલાલ દ્વિવેદીને ટાંકે છે, જેમણે ચેતવણી આપી હતી કે આના કારણે કવિતાનું સ્તર નીચે ગયું.
ઓહ,
સામાન્ય, ક્યારેક સ્થૂળ કહી શકાય એવા શૃંગારિક ભાવો જગાડવા એ જ જાણે કવિત્વ મનાવા લાગ્યું, જ્યારે વાલ્મીકી કે કાલિદાસ જેવા મહાકવિઓનો ઉદ્દેશ તો કંઈક ઉચ્ચતર, વધુ વિશુદ્ધ આનંદનો હતો.
એટલે રસના નામે છીછરા કે સ્થૂળ ભાવોને વધુ મહત્વ મળી ગયું. આ તો ગંભીર વાત કહેવાય. અને બીજી કોઈ ચિંતા હતી?
બીજી ચિંતા એ હતી કે રસ કેવી રીતે ઉત્પન્ન થાય છે, એની આખી જે પ્રક્રિયા છે, જેમાં પહેલાં વિભાવ, અનુભાવ, સંચારી ભાવ જેવા પારિભાષિક શબ્દો આવે છે, એને એટલી બધી શાસ્ત્રીય અને નિયમબદ્ધ બનાવી દેવામાં આવી કે તે દરેક પ્રકારની કવિતા પર લાગુ પાડવી મુશ્કેલ બની ગઈ.
જેમ કે આધુનિક કવિતા?
હા, ખાસ કરીને આધુનિક સમયની જે બદલાયેલી સંવેદનાઓ છે એને વ્યક્ત કરતી કવિતાઓ પર. પુસ્તક નોંધે છે કે આધુનિક કવિતાને બળજબરીથી રસના એ શાસ્ત્રીય ચોકઠામાં બેસાડવાનો પ્રયત્ન ક્યારેક હાસ્યાસ્પદ પણ લાગે છે. કદાચ એટલે જ પછીથી પંડિતરાજ જગન્નાથ જેવા વિદ્વાને વિશ્વનાથની રસાત્મકમ કાવ્યમ વ્યાખ્યા સામે અસંમતિ દર્શાવીને એક વધુ વ્યાપક અને સરળ વ્યાખ્યા આપી.
કઈ વ્યાખ્યા?
એમણે કહ્યું, રમણીયાર્થ પ્રતિપાદક શબ્દ કાવ્યમ.
રમણીય અર્થ, એનો અર્થ શું થાય?
એનો અર્થ છે રમણીય અર્થનો પ્રતિપાદન કરનાર શબ્દ તે કાવ્ય. અહીં ભાર રસ પર નહીં પણ રમણીયતા પર છે. આ રમણીયતા, આ સુંદરતા રસથી પણ આવી શકે, અલંકારથી પણ આવી શકે, ધ્વનિથી પણ આવી શકે, કે પછી આ બધાના મિશ્રણથી પણ. આ વ્યાખ્યા વધુ ઉદાર લાવે છે, નહીં?
હા, ચોક્કસ, વધુ સમાવેશક લાગે છે. તો આ પાંચ સંપ્રદાયો અલંકાર, રીતિ, ધ્વનિ, વક્રોક્તિ અને રસની આખી સફર પછી આપણે ક્યાં પહોંચ્યા? શું પુસ્તક કાવ્યના આત્મા વિશે કોઈ એક નિશ્ચિત જવાબ આપે છે?
જુઓ, પુસ્તકનું તારણ ખૂબ રસપ્રદ છે. તે કહે છે કે કવિતા એટલી બધી જટિલ અને બહુઆયામી વસ્તુ છે, એમાં શબ્દ છે, અર્થ છે, લય છે, અલંકાર છે, શૈલી છે, સૂચન છે, ભાવ છે, અનુભવ છે, એટલું બધું છે.
હાસ તો,
કે કદાચ કોઈ એક તત્વને પકડીને કહેવું કે બસ આ જ એનો આત્મા છે એ શક્ય જ નથી, અથવા તો એમ કહીએ તો એ કવિતાનું અધૂરું મૂલ્યાંકન ગણાય.
એટલે કોઈ એક આત્મા નથી
એમ કહી શકાય. દરેક સંપ્રદાયે કવિતાના કોઈ એક મહત્વના પાસા પર પ્રકાશ પાડ્યો અને આપણી સમજને વિકસાવી. અલંકારે બાહ્યરૂપ પર ધ્યાન આપ્યું, રીતિએ શૈલી પર, ધ્વનિએ સૂચિત અર્થ પર, વક્રોક્તિએ કલાત્મક અભિવ્યક્તિ પર અને રસે ભાવકના અનુભવ પર. બધા પોતપોતાની રીતે સાચા હતા, પણ કદાચ સંપૂર્ણ નહોતા.
એટલે કે કોઈ એક આત્મા શોધવાની મથામણ જ કદાચ નિરર્થક છે.
પુસ્તક તો ત્યાં સુધી કહે છે કે આ ખોજ કદાચ અસંતોષકારક જ રહેવા સર્જાયેલી છે, પણ આ અસંતોષ જ મહત્વનો છે, કારણ કે આ બધા મંતવ્યોનો એક સાથે વિચાર કરવાથી જ આપણને કવિતાના સાચા વ્યાપક સ્વરૂપનો કંઈક અંદાજ આવે છે. એ કોઈ એક તત્વ નથી, પણ આ બધા તત્વોનું એક અનોખું જટિલ રસાયણ છે.
બહુ સરસ રીતે સમજાવ્યું. ચાલો તો આ રસપ્રદ ચર્ચામાંથી શ્રોતાઓ માટે મુખ્ય ત્રણ મુદ્દા તારવી લઈએ.
ચોક્કસ. પહેલો મુદ્દો તો એ કે ભારતીય પરંપરામાં કવિતાના સારને સમજવાની કોશિશ એકમાર્ગી નહોતી. અલંકાર એટલે કે શણગાર, રીતિ એટલે શૈલી, ધ્વનિ એટલે સૂચન, વક્રોક્તિ એટલે અભિવ્યક્તિ અને રસ એટલે અનુભવ, આ દરેક દૃષ્ટિકોણે કવિતાના અલગ અલગ પાસાઓને ઉજાગર કર્યા અને આપણી સમજને વધુ સમૃદ્ધ બનાવી.
બરાબર. બીજો મુદ્દો એ કે ધ્વનિ એટલે કે સૂચન અને રસ એટલે ભાવનાત્મક અનુભવ સૌથી પ્રભાવશાળી વિચારો તરીકે ઉભરી આવ્યા અને મોટાભાગના શાસ્ત્રીઓએ આખરે રસ ધ્વનિને જ કવિતાનું હાર્દ માન્યું. પણ આપણે જોયું એમ એમની પણ મર્યાદાઓ હતી.
હા,
કેવું સૂચન છે અને કેવો ભાવ જાગે છે તેની ગુણવત્તા અને ઊંડાણ પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે, નહીં તો કવિતા છીછરી બની જવાનું જોખમ રહે છે.
બિલકુલ. અને ત્રીજો અને કદાચ સૌથી મહત્વનો મુદ્દો, કવિતાનો આત્મા કદાચ કોઈ એક વસ્તુમાં બંધાયેલો નથી, પણ એ શબ્દ, અર્થ, સૂચન અને ભાવકના ચિત્તમાં જાગતા સૌંદર્યાનુભવ, આ બધાના જટિલ અને અવિભાજ્ય સંમિશ્રણમાં રહેલો છે. આ પાંચ સંપ્રદાયોની સફર આપણને એ જ શીખવે છે કે કવિતા કેટલી બહુપરિમાણીય અને ગહન વસ્તુ છે.
ખૂબ સરસ. અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીએ. આપણે આજે જે પ્રાચીન ભારતીય સંપ્રદાયોની વાત કરી એ તો સદીઓ પહેલા વિકસ્યા હતા, પણ શણગાર, શૈલી, સૂચન, અભિવ્યક્તિની નવીનતા અને ભાવનાત્મક અસર, આ બધા વિશેના એમના વિચારો શું આજે પણ પ્રસ્તુત છે? જ્યારે આપણે કોઈ આધુનિક કવિતા વાંચીએ, કોઈ ગીત સાંભળીએ કે કોઈ ફિલ્મ જોઈએ, ત્યારે આ પ્રાચીન દ્રષ્ટિકોણ આપણને એ કલાકૃતિને વધુ સારી રીતે સમજવામાં કે માણવામાં કઈ રીતે મદદ કરી શકે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, નહીં?
ચોક્કસ, વિચારવા જેવો પ્રશ્ન છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.